તારીખ 2/12/1997 શ્રી સમયસાર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 261. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ખૂબ જ હમિંગ છે.
આ ગાથામાં આચાર્યશ્રીએ આત્માનું સ્વરૂપ દેખાડવાનો પ્રતિજ્ઞા કરી છે. અને તે આત્માનું સ્વરૂપ પોતાના જ્ઞાનના વૈભવથી દેખાડવાની વાત કરી છે. ચાલે એવી પદ્ધતિ છે બોલવાની. ગ્રંથ રચે તો ગ્રંથ રચવાનો આશય છે, હેતુ છે, વિષયાંતર ન કરે, વિષયાંતર પણ ન કરે. અને પ્રતિજ્ઞા કરતા આમ તો નિર્ધાર જાહેર કરે છે, નિશ્ચય જાહેર કરે છે. આચાર્યદેવ નો જે જ્ઞાન વૈભવ છે એમાં એમણે આગમનું સેવન કર્યું છે, યુક્તિનું અવલંબન લીધું છે, પર અને અપર ગુરુનો ઉપદેશ ગ્રહણ કર્યો છે. પર એટલે પરમ ગુરુ તીર્થંકરદેવ, અપર ગુરુ એમના પોતાના ગણધરથી માંડીને આચાર્યો, અને પોતાનું સ્વસંવેદન, એ ચાર પ્રકારે પોતાના જ્ઞાનનો વૈભવ ઉત્પન્ન થયો છે. અને એ વૈભવથી એકત્વ વિભક્ત શુદ્ધ આત્મા સ્વરૂપથી એકત્વ, પરદ્રવ્ય અને પરભાવથી જુદો વિભક્ત એવા આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ, પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો. તમે પણ સ્વસંવેદન પ્રગટ કરીને એને માન્ય કરો કે આત્મા એવો જ છે, આપ કહો છો તેવો જ આત્મા છે, એ અનુભવ કરીને તમે પ્રમાણ કરો. ક્યાંય કોઈ પ્રકરણમાં કદાચ ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. એ પોતાના દોષ ગ્રહણ ન કરવાના વાત નથી, પણ દોષ ગ્રહણ કરનારને નુકસાન થાય એથી બચાવવાની વાત છે. કેમ કે જો એ નાનો દોષ ગ્રહણ કરે તો મોટી વાત છૂટી જાય. એટલે આગમનું સેવન, યુક્તિનું અવલંબન અને ગુરુનો ઉપદેશ, શ્રી ગુરુનો ઉપદેશ અને પોતાનો અનુભવ સ્વસંવેદન, આ ચાર પ્રકારે પોતાનો જ્ઞાન વૈભવ ઉત્પન્ન થયો છે અને એના દ્વારા પોતે શુદ્ધ સ્વરૂપને, આત્માના સ્વરૂપને બતાવે છે. અહીંયા સાંભળનારે પણ અનુભવ કરીને પ્રમાણ કરવું. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે અને તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો અથવા શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરો એમ કહેવાનો આશય છે. આશય એ છે કે તમે તમારા સ્વરૂપનો અનુભવ કરો, એ આશયથી એટલી વાત એમને કરી છે. એ પાંચમી ગાથા અહીંયા સમાપ્ત થાય છે. છઠ્ઠી ગાથા આવી ગઈ છે. છઠ્ઠી ગાથામાં પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે હવે પ્રશ્ન ઉપજે છે કોને? પોતાને નથી ઉપજતો, જે સાંભળનાર છે એને આ જગ્યાએ જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ. પ્રશ્ન ઉત્પન્ન થવો એટલે જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ કે એવો શુદ્ધાત્મા કોણ છે? આપ જે શુદ્ધાત્માને દર્શાવવા માંગો છો એવો શુદ્ધાત્મા કેવા સ્વરૂપે છે એ તો કહો. એવી શુદ્ધ સ્વરૂપની જિજ્ઞાસા અહીંયા ઉત્પન્ન થવી ઘટે છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, જરૂરિયાત પણ છે. એ જિજ્ઞાસાની અંદર માત્ર કુતૂહલ વૃત્તિ નથી, પણ સ્વરૂપને અનુભવ કરવાની અને અનુભવીને જાણવાની પોતાની જરૂરિયાત ઉભી થયેલી છે, એમાંથી જિજ્ઞાસા ઉત્પન્ન થયેલી છે. માત્ર જાણકારી વધારવા માટે નહીં, કે આત્મા કેવો છે અમને બતાવો, અમે જાણ્યો નથી તો જાણી લઈએ એમ નહી. અમને જરૂર જ લાગે છે સુખી થવા માટે અને દુઃખનો નાશ થવા માટે. એવા પ્રશ્નના ઉત્તરો ગાથા સૂત્ર કહેવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ગાથા કહે છે, આ ગાથા સમયસારની, આખા સમયસારની પાયાની બહુ મહત્વની ગાથા છે. કેમ કે પાંચમી ગાથામાં એમણે શુદ્ધ સ્વરૂપ દેખાડવા માટેની પોતાનો નિર્ણય જાહેર કર્યો, છઠ્ઠી ગાથામાં જ એમણે શુદ્ધ સ્વરૂપ બતાવ્યું કે આત્મા કેવો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, એ સ્વરૂપ છઠ્ઠી ગાથામાં એમણે બતાવ્યું. સુગાનીજીની ચર્ચા સમાજની અંદર ચાલી ત્યારે પર્યાય રહિત આત્મદ્રવ્યની એમણે ચર્ચા દ્રષ્ટિના વિષયની ખૂબ કરી, અને તે પણ અપરિણામી અને કુટસ્થ શબ્દ વાપરીને. અપરિણામી એટલે પરિણામ રહિત, કુટસ્થ એટલે એમને એમ લાકડું એમને પડ્યું રહે, એમને આત્મા એમને રહે છે. ત્યારે ગુરુદેવ વર્ષોથી સમયસાર વાંચતા હતા, અને જેને સમયસાર વર્ષોથી સાંભળેલા ગુરુદેવને, અને એમ કહ્યું કે આપણા ગુરુદેવ તો આવું કહેતા નથી, આપણી નવી વાત ક્યાંથી આવી, માટે આ વાત અમને કઈ બરાબર લાગતી નથી, અમને તો અમારા ગુરુ કે એ વાત બરાબર લાગે. એટલે જેને સમયસાર વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો એમણે કહ્યું કે ભાઈ આ તમે બધું બહાર તો પાડ્યું, પણ સમયસારમાં આ વાત છે ક્યાંય કે નથી, નવી જ ક્યાંય બહાર આવી છે સમયસારમાં. આપણું ધ્યાન ન ગયું એમ નક્કી થયું તો એવું લાગે. આ છઠ્ઠી ગાથામાં એ વાત છે, નવી હોદી અપમત્તો અણપમત્તો જાણગો દુજો ભાવો. અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, આત્મા અપ્રમત પણ નથી. અપ્રમત એટલે શુદ્ધ પર્યાય રૂપે, શુદ્ધ સ્વરૂપે, શુદ્ધ પર્યાયના સ્વરૂપે પણ નથી, અને પ્રમત એટલે અશુદ્ધ પર્યાયના સ્વરૂપે પણ નથી. પર્યાયમાં બે જ પ્રકાર છે, કાં શુદ્ધ અને કાં શુદ્ધ, ત્રીજો પ્રકાર તો છે ને. એટલે આત્મા કોઈ પર્યાયના સ્વરૂપે છે નહીં, એ વાત છઠ્ઠી ગાથામાં છે. પછી એ વાત વધારે ગુરુદેવે તો ખોલી છે, પણ પછી કહેતા કે આટલું બધું નહોતા ખોલતા, સુગાનીનું પુસ્તક બહાર પીડ્યા પછી જરા વધારે ખોલીએ છીએ એમ સ્પષ્ટ કહેતા. હા, પેલા મીટાળીને ગોળ ગોળ કરીને વાત મૂકી દેતા હતા, લાયક હોય ઊંડાણમાં જનાર હોય પકડે, નહીતર સમજી ન શકે. એટલે એમ લાગે કે ઉપર ઉપરથી ચાલતા હોય ને એમ લાગે કે ગુરુદેવ આવું તો કઈ કહેતા નથી, પણ કહે છે. એ કુંકુંદાચાર્યની છઠ્ઠી ગાથા છે, અને અપરિણામી શબ્દનો પ્રયોગનો પણ વાંધો પડ્યો હતો, એમાં પણ થોડી તકરાર ઉઠી હતી કે આ વાત સમયસારમાં આવતી નથી. એટલે 280 ગાથા સમયસારની છે. એ ગાથાના ભાવાર્થ ઉપર જે પ્રવચન થયું છે અને બેનશ્રીએ લખ્યું છે, એ પ્રવચનમાં એક પેરેગ્રાફમાં 3 વખત અપરિણામી આત્મા કહ્યો છે. એટલે એ પ્રવચનનો અંશ પણ અમે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના 3 ભાગમાં નાખ્યો. ક્યાં ક્યાં ઝઘડા થતી ખબર હતી, એટલે પહેલેથી જ નાખ્યું. સંકલન કર્યું ત્યારે પહેલેથી જ બધું સંકલનમાં લીધેલું.
બીજા
બહુ જ ઓછા સમય અનુભવ બહુ મોટી વાત છે. અનુભવ છે સ્વાનુભવ એ 12 અંગનો સાર છે. 12 અંગની અંદર કોઈ સારભૂત તત્વ વાત હોય તો તે સ્વાનુભવ થયો તે છે. આ વાત રાજમલજીએ 13મા કળશની ટીકા કરતા લખી છે. એમણે એમ કહ્યું કે 14 પૂર્વનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી સ્વાનુભવની મહત્તા દર્શાવવા માટે. 14 પૂર્વ એટલે 11 અંગ અને 14 પૂર્વ. 11 અંગ છે 18 શબ્દ રાખ્યો છે, 12 અંગના 14 પૂર્વ છે. એટલે 12 અંગનું જે જ્ઞાન છે, ગણધર દેવજી 12 અંગની રચના કરે છે દિવ્ય ધ્વનિ સાંભળ્યા પછી તીર્થંકર દેવની. એમાં પૂરું શ્રુત જ્ઞાન આવી જાય. 12 અંગના જ્ઞાનમાં દ્રવ શ્રુત સંપૂર્ણ આવી જાય છે. કેમ કે એમને અંતર્મુહૂર્તમાં એ 12 અંગની રચના કરવાની ગણધર દેવ પાસે લબ્ધિ હોય છે. લખવા બે તો આયુષ્યપુરુષમાં લખી ન શકાય, કરોડો અબજો શ્લોક છે એના. એક આચાર અંગના 51,000 થી વધારે શ્લોક છે. પહેલું અંગ, બીજા અંગના 1,00,000, ત્રીજા અંગના 2,00,000, ચોથા અંગના 4,00,000, પાંચમા અંગના 8,00,000, છઠ્ઠા અંગના 16,00,000, સાતમા અંગના 32,00,000, આઠમા અંગના 64,00,000, પાંચમા અંગના 1,28,00,000, પછી 9મા અંગના 2,56,00,000, 10મા અંગના 5,16,00,000 અને 11મા અંગના 10,32,00,000 અને 12મા અંગના શ્લોક છે 20,64,00,000. આ બધાનો સરવાળો કરો એટલે કરોડો શ્લોક થાય. એટલું દ્રવ શ્રુત ગણધર દેવ અંતર્મુખમાં રચે છે એવી લબ્ધિ છે એમની પાસે. તો રાજમલજી એમ કહ્યું કે 12 અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી, બધા વિકલ્પ છે. શું છે? લાંબા 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 બધા કરોડો શ્લોકના વિકલ્પ છે. એ તો આત્માનો અનુભવ નિર્વિકલ્પ છે. વિકલ્પની સાથે નિર્વિકલ્પ ભાવની તુલના ન થાય. અને એ 12 અંગમાં અનુભવ સ્વાનુભવ નિર્વિકલ્પ સ્વાનુભવ કરાવવાનો વિધાન છે. વિધાન શબ્દ એટલા માટે વાપર્યો છે, વિધિને કહે એ કથનને વિધાન કહે છે. જે કથન સ્વાનુભવની વિધિને કહે તે કથનને વિધાન કહે છે. વિધિ ઉપરથી નામ આપ્યું. વિધિ ક્રિયા બતાવે છે અને વિધાન નામ બતાવે છે વ્યાકરણની દ્રષ્ટિએ. એવી રીતે સ્વાનુભવ સર્વોપરિચિત છે. એટલે સુગનીજીને જે સ્વાનુભવ થયો એમાંથી એમણે ઘણું કાઢ્યું અને ગુરુદેવની નજર પહોંચી કે આને સ્વાનુભવ થયો છે. મિત્ર આ વાત આની પાસે આવી હોય નહીં કે આવે. ગાથાર્થ છે કે જે જ્ઞાયક ભાવ છે એમાં અહીંયા શુદ્ધ આત્માને જ્ઞાયક ભાવ એવા નામથી કહ્યો છે. જ્ઞાયક એટલે જ્ઞાન કરનારો. જ્ઞાન એક ગુણ છે, એવા આનંદ ગુણ છે આત્મામાં, પણ પ્રધાનતા જ્ઞાન ગુણની છે. કેમ કે ઓળખાય છે પણ જ્ઞાનથી અને અનુભવાય છે પણ જ્ઞાનથી, એટલે જ્ઞાનની પ્રધાનતા છે. જીવ નાયક ભાવ છે તે અપ્રમત પણ નથી. અપ્રમત એટલે જેમાં પ્રમાદ નથી, અને પ્રમત પણ નથી એટલે જેમાં પ્રમાદ એટલે શિથિલતા અથવા રાગાદી ભાવ છે, એ રીતે એને શુદ્ધ કહે છે. શુદ્ધ કહેવા પાછળ બે પર્યાયની બાદ બાકી છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે શુદ્ધ અશુદ્ધ એવા શબ્દ નહીં વાપરીને, શુદ્ધ પર્યાય નથી, અશુદ્ધ પર્યાય નથી, એમ નહીં કહેતા પ્રમત અપ્રમત શબ્દ હું કરવા વાપર્યો? આવો એક પ્રશ્ન થાય. ઓકે, આચાર્યદેવ છે, સૂત્ર કરતા આચાર્યદેવ, ગાથા લખનાર, એ પોતે પ્રમત અપ્રમત ગુણ સ્થાને વ્યવહાર દ્રષ્ટિએ બિરાજમાન છે. સાધુ છે ને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ ત્રણેયના ગુણ સ્થાન સરખા, છઠ્ઠું સાધુ. ક્ષણમાં છઠ્ઠા ગુણ સ્થાને આવે ત્યારે વિકલ્પ દશા હોય, ક્ષણમાં સાતમા ગુણ સ્થાને આવે ત્યારે નિર્વિકલ્પ દશા હોય. ઝૂલો જેમ આમથી આમ થયા કરે એમ છઠ્ઠે સાતમે છઠ્ઠે સાતમે ઝૂલ્યા કરે, એવી એમની મુનિ દશા હોય છે. પ્રમત ગુણ સ્થાન આવે છઠ્ઠું ત્યારે એમને પંચ મહાવ્રત સમિતિ વૃત્તિ આદિ બાહ્યાચાર પાળવાનો વિકલ્પ ઉઠે, રાગ આવે. અને સાતમું ગુણ સ્થાન આવે ત્યારે નિર્વિકલ્પ દશામાં સ્વરૂપમાં લીન થઈ જાય, વિકલ્પનો અભાવ થઈને. આવી દશાને મુનિ દશા કહે છે. અત્યારે જે મુનિઓ છે દિગંબર શ્વેતાંબર, એને મુનિ દશા કેવી હોય એની કોઈ ખબર નથી કે એક ક્ષણમાં સ્વરૂપને લીનતા આવે ને એક ક્ષણમાં બહાર આવે, એક ક્ષણમાં લીનતા આવે ને એક ક્ષણ હાલતા ને ચાલતા ખાતા ને પીતા, એવી સ્વરૂપની અંતર્મુખી દશા વર્તતી હોય એને છઠ્ઠું સાતમું ગુણસ્થાન રૂપ ભાવલિંગ મુનિ દશા કહેવામાં આવે છે. કોઈ વસ્ત્રનો ત્યાગ કરે કે કોઈ અમુક રંગના વસ્ત્ર પહેરે માટે મુનિ દશા છે એવું નથી, આવી અંદર આત્માની દશા થાય ત્યારે મુનિ દશા છે. ત્યારે એમણે એ બે દશાનો નિષેધ કર્યો પોતાના છઠ્ઠા સાતમા ગુણસ્થાન, કે આત્માને કોઈ ગુણસ્થાન જ નથી, આત્માને કોઈ ગુણસ્થાન નથી. જ્યારે પહેલો વહેલો આત્મા ભાવભાષણમાં આવે છે ત્યારે ઓળખાણ થાય ને આત્માને, એને ભાવભાષણ કહે છે, એને સ્વરૂપનો નિશ્ચય કહે છે. સમ્યક દર્શન પહેલા અને સમ્યક દર્શનનું કારણ છે સ્વરૂપને ભાવભાષણ. એ ભાવભાષણમાં કેવો આત્મા આવે? 14 ગુણસ્થાનથી પાર એવો મારો સ્વરૂપ છે એમ આવે. આપણે નિર્વાણ દર્શનમાં ત્રીજા પ્રકરણમાં એ વાત લીધી છે કે 14 ગુણસ્થાનથી મારો સ્વરૂપ પાર છે. 14 ગુણસ્થાન આત્માને નથી, 12 ગુણસ્થાન સુધી સાધક દશા છે, 4 થી 12. એ પહેલાનું જે અનાદિનું પહેલું ગુણસ્થાન છે બધા સંસારી જીવોને, એ વિરાધક દશા છે. 4 ગુણસ્થાનથી આરાધક દશા છે, અને બીજું ને ત્રીજું ગુણસ્થાન પડતાનું છે. 4 પડે ત્યારે વચ્ચે આવે ક્ષણ માત્ર, એ પડતાનું છે. એટલે એમાં વિરાધક ભાવ આવી ગયો. 4 ગુણસ્થાનથી આરાધક દશા છે, 12 ગુણસ્થાન સુધી, 13 ગુણસ્થાને આરાધના પૂરી થઈ અને પરમાત્મા પદ, પરમેશ્વર પદે, અરિયંત પદે બિરાજમાન થયો આત્મા. 14 ગુણસ્થાન એ અયોગી કેવળીનો છે, 13 સયોગી કેવળી એટલે મન વચન કાયાના યોગ જે વિદ્યમાન છે પણ કેવળ જ્ઞાની થઈ ગયા છે, એટલે સયોગી કેવળી કે છે. 14 ગુણસ્થાને એક બે સેકન્ડ પૂરતો, બે ત્રણ સેકન્ડ પૂરતો એ ગુણ સ્થાન રહે છે. પાંચ અક્ષર બોલે એમ આવે છે, ત્યાં ચૌદમો ગુણ સ્થાન આવે, ત્યાં દેહ રહિત આત્મા છે, શરીર છૂટી ગયું હરિયન ભગવાનનું. અને પછી એક જ સમયમાં સિદ્ધાલયમાં જઈને બિરાજમાન થઈ જાય છે, પછી સિદ્ધ દશા છે. એ ચૌદમું સ્થાન ઉપર પંદરમી દશા, ચૌદે પૂરા કર્યા પછી. પણ આ તો કે છે કે ચૌદે ગુણ સ્થાન આત્માને નથી, એટલે મને વર્તમાનમાં વર્તે છે એની જ ના પાડી દીધી. પ્રમત અપ્રમત નથી એમ કહીને શું કીધું કે મને વર્તમાન જે દશા વર્તે છે વિકલ્પ વાળી ને નિર્વિકલ્પ વાળી. વિકલ્પ વાળી રાગ વાળી અશુદ્ધ દશા છે, પંચમા વ્રતનો રાગ છે એ અશુદ્ધ દશા. નિર્વિકલ્પ વિતરાગ દશા છે એ શુદ્ધ દશા છે. પણ એ બે દશા રૂપે હું નથી. બધી દશાઓ બાદ થઈ ગઈ છે, અશુદ્ધિની બધી બાદ થઈ ગઈ અને શુદ્ધિની પણ બધી બાદ થઈ ગઈ. હવે કેમ નથી એવું સ્વરૂપ કેમ નથી આત્માનું? કે બધી દશા સાદી શાંત છે, ઉત્પન્ન થઈને નાશ પામે છે, ઉત્પન્ન થઈને આદિ થાય છે અંત થાય છે, આદિ થાય છે અંત થાય છે. આત્માનું સ્વરૂપ અનાદિ અનંત છે, એટલે વિરુદ્ધ થઈ ગયું. સાદી શાંત થી વિરુદ્ધ એવું અનાદિ અનંત છે આત્મા સ્વરૂપ, એવું આત્મા સ્વરૂપ હું દર્શાવીશ. મૂળ આત્મા સ્વરૂપ છે એ એવું છે, અને તે પર્યાય રૂપે નથી પણ શક્તિ રૂપે છે. પર્યાય એટલે વ્યક્તિ, એ વ્યક્તિ નથી પણ શક્તિ રૂપે છે. એનો દ્રષ્ટાંત લેવો હોય તો ઇલેક્ટ્રિસિટીનો પાવર, કોઈ તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને પૂછ્યો, મને તો સામેથી જ એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વાત કરતી, કિશોરભાઈ ના મોટા ભાઈ છે, કિશોરભાઈ ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જ થયેલા છે, કિશોરભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. પણ એ પહેલા બિરલામાં નોકરી કરતા હતા, અહીંયા ઇન્ડિયન રેવન્યુ વેરાવળના ફેક્ટરીમાં. મને ચાર પાંચ દી ત્યાં લઈ ગયા હતા કે આપણે વેરાવળ જઈને રહીએ નિવૃત્તિમાં એના ઘરે. એને બંગલો આપે ને, મોટા ઓફિસર હતા, આસિસ્ટન્ટ મેનેજર હતા, જનરલ મેનેજરની નીચે. તો ચર્ચા ચાલી, બુદ્ધિવાળા માણસ થઈ ગયા ત્યાં, એ બધી ચર્ચા ચાલી કે આ તો સાયન્સ છે, એ તો સાયન્સના વિદ્યાર્થી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા તો એન્જિનિયર તો સાયન્સના વિદ્યાર્થી. આ વાત તમારી બરાબર છે, હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, મેં પાવર જોયો નથી કોઈ દી. વોલ્ટેજ મીટર ઉપર એના વોલ્ટેજ હું જોઉં છું કે આ કેટલા વોલ્ટેજ આની અંદર અત્યારે કરંટ ચાલે છે, 225 છે કે 450 છે કે શું, 400 વોલ્ટ છે, પણ પાવર દેખાતો નથી. મપાય છે તો પણ દેખાતો નથી, વાયરમાં કરંટ ચાલો જાય છે, કોઈ દેખાતો નથી, પાવર દેખાય નહીં. પણ પાવરનો વિશ્વાસ આવે કે છે કે નથી એનો વિશ્વાસ થાય, કેમ કે સ્વિચ ઓન કરો એટલે ખબર પડે કે પાવર છે કે નહીં. એ પાવર સાથે પંખો જોડ્યો હોય તો પંખો ફરવા માંડે, ફ્રીજ જોડ્યું હોય તો બધું ઠંડુ થવા માંડે, ગીઝર જોડ્યું હોય તો પાણી ગરમ થવા માંડે. પાવર ઠંડો નથી ને પાવર ગરમ નથી. જો પાવર એકાંતે ગરમ હોત તો પાણી ઠંડુ થાત નહીં, બરફ પાણીનો બરફ થાય નહીં. અને જો પાવર ઠંડો હોય તો પાણી ગરમ થાય નહીં. શક્તિ તો શક્તિ છે, તમે એપ્લાયન્સ જે લગાડો તો પાવર ત્યાં એપ્લાય થાય છે અને એ પોતાનો વ્યક્તિ બતાવે છે, પાવરની અભિવ્યક્તિ ત્યાં થાય છે. પાવર તો પાવર છે. એમ આત્મામાં જ્ઞાન શક્તિ છે, આનંદ શક્તિ છે, અસ્તિત્વ શક્તિ, પ્રભુત્વ, વિભુત્વ, અગુરુ, લઘુત્વ, વસ્તુત્વ, કેટલી અનંત શક્તિઓ છે. એ બધી શક્તિ રૂપે છે આત્મા છે, એવી અનંત શક્તિઓનું એક રૂપ છે. અનેક રૂપે નથી પણ એક રૂપે છે. શ્રદ્ધામાં પણ સ્વીકારવામાં આવે ને જ્ઞાનમાં પણ સ્વીકારવામાં આવે. પેલા જ્ઞાનમાં આવે પછી શ્રદ્ધામાં આવે ને. વોલ્ટેજ ઉપરથી જ્ઞાન તો થાય ને કે આની અંદર પાવર છે, ભલે દેખાતો નથી પણ જ્ઞાનમાં આવે કે ન આવે. જ્ઞાનમાં આવે તો જ એને વિશ્વાસમાં આવે, શ્રદ્ધામાં આવે કે આને અડાય નહીં. હવે અહીંયા 440 કરંટ ચાલે છે, એનું બોર્ડ માર્યું છે, એટલે અહીંયા બધા દૂર રહેવાનું છે. કોપરીનું પિક્ચર આપે છે, દેખાતો નથી તો પણ ડેન્જર કરીને મૂકી દે છે. એમ શક્તિ છે એનો વિશ્વાસ કરવાનો છે. જ્ઞાન પાછળ જ ચાલે. 17 ધાર્મિક ગાથા બોલે છે, બધા ગુણો જ્ઞાન પાછળ ચાલે છે. શ્રદ્ધાને ક્યાં વાત કરવી છે? પુરુષાર્થ પણ જ્ઞાન પાછળ ચાલે. જ્ઞાન થાય તો પુરુષાર્થ કરવાની ખબર પડે ને, આપોઆપણ પુરુષાર્થ ઉત્પન્ન થઈ જાય. લીનતા પણ જ્ઞાન થયા થવાથી લીનતા થાય છે. કોનામાં લીન થવો? જાણતા ન હોય તો કોનામાં લીન થવો? એટલે જ્ઞાન છે એને અનંત ગુણમાં નેતાની રૂપમાં આપે છે. હા, જે શ્રદ્ધવું છે એ જ્ઞાનનો ગુણ નથી, એ શ્રદ્ધાનો ગુણ છે. શ્રદ્ધા કરવી, શ્રદ્ધવું એ શ્રદ્ધાનો ગુણ છે. એ શ્રદ્ધા શક્તિ પોતાની શક્તિથી કામ કરે છે. શ્રદ્ધા શક્તિ પોતાની શક્તિથી કામ કરે. દરેક શક્તિ છે એ દરેક શક્તિને પોતપોતાની શક્તિ છે અને એ સ્વતંત્ર શક્તિ છે. એમાં એક ગુણની શક્તિ ને લઈને બીજી શક્તિ છે એમ નથી. શક્તિ પોતપોતાની સ્વતંત્ર છે પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય, જ્ઞાનપૂર્વક લીનતા થાય, જ્ઞાનપૂર્વક પુરુષાર્થ થાય એમ. એવી જે પ્રતીતિ એનું નામ શ્રદ્ધા. જાણીને ખાતરી થઈ ગઈ. શ્રદ્ધા કહો કે ખાતરી કહો કે હું આવો છું, એવી ખાતરી છે, એ ભાવ છે, એ શ્રદ્ધાનો ભાવ છે.
કોઈ પણ કારણોસર શ્રદ્ધા આગળ ન નીકળી જાય?
શ્રદ્ધા તો સૌથી આગળ નીકળી જાય છે, જ્ઞાનથી નહીં, સૌથી આગળ નીકળી જાય છે. કેમ કે એ ગુણનો પૂરેપૂરો પૂર્ણપણે પરિણમવાનો સ્વભાવ છે. હા, શ્રદ્ધા અધૂરી ન થાય. એમ તો મુખ્ય નહીં ના હેતુથી પણ કેવળ જ્ઞાન વર્તે છે એમ કીધું છે. એ તો બધાના અર્થ જુદા જુદા છે ગુણ અનુસાર, પણ અહીંયા શ્રદ્ધાનું પરિણમન પૂરું થાય છે, જ્ઞાનનું પરિણમન અધૂરું થાય છે. જ્ઞાનનું પરિણમન 13મા ગુણ સ્થાને કેવળ જ્ઞાન થશે ત્યારે પૂરું થશે, પણ શ્રદ્ધા 1 તિર્યંચને થાય. કોને? 1 તિર્યંચને સમોસરણમાં શ્રદ્ધા થાય. ત્યાં તિર્યંચો બેઠા છે ને, એમાંથી કેટલાયને સમ્યક દર્શનની શ્રદ્ધા થાય. અને સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાનને જે પોતાના સ્વરૂપનું સમ્યક દર્શન છે, બે સરખા છે, એમાં ફેર નથી. જ્ઞાનમાં ફેર છે, પુરુષાર્થમાં ફેર છે, આનંદમાં ફેર છે, એ બધો ફેર છે, શ્રદ્ધામાં ફેર નથી. એવી રીતે સ્વતંત્ર પરિણમે છે. જો પરતંત્ર હોત તો જ્ઞાનની માહિતી પણ અધૂરી રહેત પરિણમવામાં, એવું નથી. હા, પોતપોતાની જગ્યાએ એનો 100એ 100% કામ પોતે કરે.
ભાઈ શ્રી, જ્ઞાન નેતા છે
કેમ કે પૂરી પરિણમે છે માટે મોક્ષ માર્ગમાં જ્ઞાન કરતા શ્રદ્ધાનું બળ વધારે છે. કેમ કે એની શક્તિ પૂરી પરિણમે, શક્તિ એટલે બળ, એટલે એની પ્રધાનતા લેવડાવી. કોઈ વખત જ્ઞાન દર્શન ચારિત્ર બોલાય છે, કોઈ વખત દર્શન જ્ઞાન ચારિત્ર બોલાય છે. તો જ્ઞાન દર્શન ચારિત્ર બોલાય છે ત્યારે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવો છે. દર્શન જ્ઞાન ચારિત્ર બોલાય છે ત્યારે શ્રદ્ધાનું બળ સૌથી વધારે છે એમ બતાવો છે. મોક્ષ માર્ગમાં એમ અપેક્ષા જુદી જુદી છે. પછી શ્રદ્ધા દરેક સમયે પરિણમે પૂરી શક્તિ છે, જ્ઞાન પણ પોતાની શક્તિ અનુસાર પરિણમે, આનંદ પણ પોતાની શક્તિ અનુસાર, એમ અનંત આ ગુણ પોતાની શક્તિ અનુસાર યથાસંભવ પરિણમે. જે સ્વરૂપ છે એને હું અહીંયા જ્ઞાયક ભાવ કહું છું. તે મારો જ્ઞાયક ભાવ અપ્રમત અવસ્થાએ પણ નથી અને પ્રમત અવસ્થાએ નથી. કેમ કે એ અવસ્થા પણ ઉત્પન્ન થઈને વ્યય થાય છે, આ અવસ્થા પણ ઉત્પન્ન થઈને વ્યય થાય છે. હું ઉત્પન્ન થતો નથી ને નાશ પણ પામતો નથી. એને શુદ્ધ કહે છે, ફેરફાર વગરનો એવો ને એવો એને શુદ્ધ કહેવામાં આવે છે. વળી જે જ્ઞાયક પણ જણાયો તે તો તે જ છે, અનાદિ અનંત એ તો તેનો તે જ છે, બીજો કોઈ નથી. ચાર ગતિમાં અનંત ભાવ કર્યા, જ્યારે પોતાનું શુદ્ધ સ્વરૂપ જણાયું ત્યારે એમ જણાયું કે આ આત્મા એવો ને એવો છે, એને કોઈ ભાવ કર્યા જ નથી. ભાવ રહિત અને ભાવના કારણ રહિત મારું મૂળ સ્વરૂપ છે. એના અવલંબને ભવનો અભાવ પર્યાયમાં થઈ જશે. આત્માનું જે સ્વરૂપ છે એ ભાવ રહિત છે, એમાં ભાવ નથી, અને ભાવ થાય એવું કોઈ કારણ પણ એમાં નથી. એવા સ્વરૂપનું અવલંબન લ્યા પર્યાય, ત્યારે પર્યાયમાં ભવનો અભાવ થઈ જાય. આ ભાવનો અભાવ કરવાની રીતિ છે. એટલે એમ કહે છે કે જે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. ભૂતકાળમાં જે અનંત ભવો થયા એ રૂપે હું ક્યારે થયો જ નથી. મૂળ સ્વરૂપે જેવો ને તેવો જ ઉતરો છે. પણ જે શરીરો બદલાણા એ સંયોગો બદલાણા, પર્યાયો બદલાણી આત્માની, પણ હું નો બદલાણો. પણ મેં ભૂલ કરી કે જ્યારે જ્યારે જેવો ભાવ ધારણ કર્યો ત્યારે ત્યારે હું તેવો છું એવી મેં શ્રદ્ધા કરી, એ મારી શ્રદ્ધાની ભૂલ થઈ. એવો જ મેં મને જાણ્યો એ મારી જ્ઞાનની ભૂલ થઈ. એ જ પ્રમાણે મેં આચરણ કર્યું એ મારું ચારિત્રની ભૂલ. એટલે જ્ઞાનીઓ એમ કે છે કે આત્મા ગ્રહસ્થી પણ નથી ને આત્મા ત્યાગી પણ નથી. આત્મા તો જ્ઞાયક સ્વરૂપે છે, ત્યાગી એટલે મુનિ. પણ મિથ્યાત્વ અવસ્થામાં જીવ પોતાને જે કર્મનો ઉદય છે એવો જ છું એવા સ્વરૂપે સ્વતા જ્ઞાનમાં લઈને આચરણ કરે છે. જેમ કે અત્યારે એમ માન્યું કે હું મનુષ્ય છું, આત્મા મનુષ્ય નથી. હું ગૃહસ્થ છું, પુરુષ છું, અને મારી આટલી આટલી જવાબદારીઓ અને ફરજો. આ જવાબદારીઓનો બહુ મારી ખૂબ મોટો આત્માને ભૂલવાની વાત છે, મૂળ સ્વરૂપ ને ભૂલવાની વાત છે. પણ છોકરાનું ધ્યાન રાખવું જવાબદારી ખરી નહીં. મોટા થાય ત્યારે ચાલો તો માનતો નહીં, પણ નાના હોય ત્યાં બધું ધ્યાન રાખવાની જવાબદારી ખરી કે નહીં. કેમ કે કોક ના પાડે ત્યારે એવું નાના હોય માણા એમ કે આને મોટા થઈ ગયા છે નહીં તો ના પાડે. પણ જેના મા બાપ મરી જાય છે એ છોકરા મરી જાય છે ને ભાઈ. અમારે એક સગા હતા 42 વર્ષની ઉંમરે, આટલી બધી બીપીની દવા બ્લડ પ્રેશરની દવાઓ નહોતી, એટલે બધા બ્લડ પ્રેશર વધી જાય ને એની અંદર પછી નસો તૂટી જાય, નસ તૂટી જાય, કાનમાંથી મોઢામાંથી નાકમાંથી બધેથી લોહી નીકળે, બહુ વ્યામણું સ્વરૂપ થઈ જાય, લોહી જાયરા જાય, પાછળ નસ ક્યાંક તૂટી જાય અંદર ગળામાં કે નાકમાં કે આંખમાં કે ક્યાંક, આંખમાં એ લોહી આવે, બધે લોહી આવે. એમને એવી હાલત થઈ ગયેલી અને એમાં 42 વર્ષની નાની ઉંમરે શરીર છૂટી ગયા. સંતાનની અંદર એક દીકરો 15 વર્ષનો અને 4 દીકરીઓ ચડ ઉતરે એનાથી નાની, એટલે કોઈ 13 વર્ષની, કોઈ 11 વર્ષની, કોઈ 6 વર્ષની, કોઈ 3 વર્ષની. અને આર્થિક સ્થિતિ થોડીક એ વખતે વેપારમાં સેટબેક આવેલો હતો નબળી, એમાંથી થોડું બ્લડ પ્રેશર ઊભું થઈ ગયેલું. જે નબળી સ્થિતિ આર્થિક થઈ, આખા જિંદગી એમના પિતાશ્રીના વખતથી આર્થિક સ્થિતિ સારી હતી અને પોતે પણ સારું એવું કમાડાતા. એમાં પાછો એક સેટબેક આવ્યો એટલે બ્લડ પ્રેશર વધ્યું. બ્લડ પ્રેશર પછી જાતું નહોતું, પ્રકૃતિ ઉદાર બહુ હતી. ઉદાર એટલે બધું આપે, જેને હોય એને પૈસા આપે, સગા સંબંધીઓ બીજાને ત્રીજાને ગરીબ ગુરબાને બ્રાહ્મણોને બધાને. હવે પૈસા જ્યારે ખૂટે ત્યારે એને લેવાનો વારો આવ્યો, તો હું આમ કરતો હતો ને હવે મારે આમ કરવાનો વારો આવ્યો. એ એને બહુ અસર થઈ છે. હું દેનારો ને મારે માગવું પડે, મારી પાસે માગવા વાળા આવે એના બદલે હું માગવા વાળો થઈ ગયો, માથું ઉતરી જાય, બહુ બ્લડ પ્રેશર, બહુ વિચારે ચડી જાય, બ્લડ પ્રેશર વધી જાય, વિચારે ચડી જાય, વાડી ઘડી નસ તૂટી જાય ક્યાંક છે ક્યાંક છે. આ બધું જોયેલું નજરે, પછી તો દેહ છૂટી ગયો 42 વર્ષનો. હોય કામ બાકી, કેટલા દીકરીઓ નાની નાની પરણાવી બાકી, દીકરો નાનો ભણાવો ભણાવો બાકી, એને પૈસાનું ઠેકાણો. અત્યારે એનું કુટુંબ ફર્સ્ટ ક્લાસ ગાડી બંગલાને, છોકરીઓ બધે ઠેકાણે પરણી ગઈને, છોકરો પરણી ગયો અને છોકરીઓને છોકરાઓને ત્યાં છોકરા થઈ ગયા, બધું ફર્સ્ટ ક્લાસ ચાલે. એને કેટલી ઉપાધિ કરી જીવે, એ જીવ કેટલી ઉપાધિ કરી, પ્રાણ ખોયા ત્યાં સુધી ઉપાધિ કરી, કઈ કરી ન શીખ્યો, પ્રાણ છૂટી ગયા. એ પ્રારબ્ધ લઈને એ જીવ આવ્યા હતા, અત્યારે બધા તાના માના કરે છે, ગુલતાન કરે છે, ઠીક. મફતની કરી કે નહીં ઉપાધિ, જવાબદારીનું શું? હું પણ હવે જવાબદારી તું કરી શું શકે છો એ નક્કી કર ને. જવાબદારીનું ભૂત વળ્યા પછી તું એનું કરી શકે છો એ મને કે, પેલા તો તારી જવાબદારી સાચી, પણ તું કરી નથી શકતો ને એની જવાબદારીની વાટાકૂટ કરે, એના પ્રારબ્ધને તું ફેરવી દઈશ, છોકરા છોકરીના પ્રારબ્ધને તું બદલાવી દઈશ. મહાત્મા કાંઈ માન સમજદાર હોય તો તારું સંભાળ, બીજાનું સંભાળતા સંભાળતા દુર્ગતિમાં મેળવી દઈશ. વખત આવે બધું ભૂલી જાય છે, એટલે ઉદય આવે ને જાણેલું ગયું બધું ક્યાંય નું ક્યાંય. જ્ઞાન તેને કહીએ કે જે ખરે વખતે હાજર થાય. બાકી ઉદય આવે અને ગરબડ થઈ જાય એ જ્ઞાન નથી. એ બધું જ્ઞાન ના નામે અજ્ઞાન જ છે, બીજું કઈ નથી. જ્ઞાન તો હાજર થઈ જાય, એનું નામ જ્ઞાન કહેવાય. એનું દ્રષ્ટાંત કે ગમે તેવી પ્રતિકૂળતા આવે ત્યારે એ પોતે પોતાનું ભિન્ન પણ અનુભવે, મારે શું લેવા દેવા, મારામાંથી હું ગયો. હું એવો ને એવો છું, અંદર નાયક સ્વરૂપે આત્મા અંદર એવો ને એવો છે. એક બહુ સરસ દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં. એક દીવો લઈને માણસ કોઈ એક મોટા મકાનમાં રાત્રે અંધારામાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં, બીજા ઓરડામાંથી ત્રીજા ઓરડામાં, ત્રીજા ઓરડામાંથી ચોથા ઓરડામાં હેલો જાય છે. જે જે ઓરડામાં જાય છે ત્યાં પ્રકાશ થાય છે. હવે એ ઓરડા ને દીવાને સંબંધ કેટલો એ ગયો કઈ ખરો? જે ઓરડામાં ગયો એ ઓરડો પ્રકાશમાન થયો, આ નીકળ્યું બીજા ઓરડામાં ગયો, એમ જ્ઞાન દીવો છે. અત્યારે ગાંજાવાલાના ઓરડામાં છે, અથવા વળી આયુષ પૂરું થશે એટલે બીજા ઓરડામાં જશે. કલ્પના કરીને દુખી થાય, શું કરે? એ મને આમ થઈ ગયું, એ મને આમ થઈ ગયું, એ કલ્પના કરીને દુખી થાય. બાકી વાતમાં કઈ માલ નથી. સુગાનીજી નું દ્રષ્ટાંત જુઓ તો બહુ પ્રેરણા મળે એવું દ્રષ્ટાંત છે. એ પોતે પોતાનું આત્મકલ્યાણ કરવાની ધૂનમાં એવા વળ્યા કે ધંધો ભાંગ્યો. ભાંગતા ધંધે સમ્યક દર્શન લીધું. દુકાન હતી એમને, પેલા પોતે નોકરી કરતા હતા, પછી જે એમને દુકાનના માલિક હશે ને એને નિવૃત્ત થવું હશે એટલે દુકાન આપી દીધી. સારી એવી સર્વિસ, સારી એવી આપીએ છે, એમણે દુકાન સોંપી દીધી. તું વેપાર કર ને, મારે પૈસા છે ને મારે કાંઈ જરૂર નથી, જોતું નથી, આ દુકાન તને હું આપીશ. એટલે દુકાન ચલાવતા હતા, પણ એમાં આ લાઈને ચડી ગઈ, આત્મકલ્યાણની લાઈને, આત્મશાંતિ જોઈએ. ધંધા ઉપર ધ્યાન રહ્યું નહીં, એને પુણ્ય એવું પણ નહીં હોય, નહીતર કંઈ ધ્યાન ન હોય કંઈ માણસ ચલાવે તો ન કમાય એવું કાંઈ નથી. એવા પણ જોયા છે કે માણસોએ શેઠિયાનો કરોડપતિ કરી દીધા અને શેઠિયા ભાવ અંગૂઠા છાપ હોય એવા જોયા છે. કે હા પોતે સંપન્ન હતા અને એમાં ધંધો કાંઈ બરાબર ચાલ્યો નહીં તો ધંધો ભાંગી ગયો. પણ એ ભાંગતા ધંધે એમણે સમ્યક દર્શન લીધું. પછી ધંધો હાવ બંધ કરવો પડ્યો, દુકાન બંધ કરીને કલકત્તાનો કમાવા માટે આવવું પડ્યું. કલકત્તામાં કોઈ બે ચાર સંબંધી હશે એને એમ કીધું છે કે અહીંયા આવો, કાંઈક ને કાંઈક કામ મળી રહેશે, મોટું શહેર છે એટલે. એટલે આપણે કાપડની દલાલી શરૂ કરી, કેમ કે દલાલીનો ધંધો વગર મૂડી હારે, બાકી કોઈ ધંધો વગર મૂડી એ થાય નહીં. બધા ધંધામાં પૈસા જોઈએ, નાણા ને માણા બે વચ્ચે ધંધો હાલે એમ કે દલાલી કમિશન માલ વેચી દે અને એમાંથી પોતાને કમિશન મળે. સેમ્પલ રાખે, કાપડના સેમ્પલ રાખે, સેમ્પલ બતાવીને સોદો કરે, માલ સપ્લાય કરે. 70 લાખ ની વસ્તી સુધી કલકત્તામાં અત્યારે વધી ગઈ. લખે છે 70 લાખ ની આબાદી મેં અકેલા સુખી હું. જે મિલો નો એ કાપડ વેચતા એ મિલ માં લોકો સુખી છે એમ ન કીધું, એમણે હું જ સુખી છું. ભાડે રહેવાની ખુલી નહોતી, ઓરડી નહોતી, એટલે ધર્મશાળામાં ને સેનેટોરિયમમાં રહેતા હતા અને બજારમાં દલાલી કરતા હતા. ત્યાં કાયમ કોઈ રહેવા દે નહીં, એટલે 15 દિવસ મહિનો 1.5 મહિનો જેની જે નિયમ પ્રમાણે લિમિટ હોય, ટાઈમ પૂરો થાય એટલે એનો મુનિમ હોય મેનેજર કે બાબુજી આપકા ટાઈમ હો ગયા, આપ દૂસરી ધર્મશાળા મેં ચલે જાઓ, ફિર રાજા ને હમ આપકો થોડે દિન રહેને દેંગે. ધર્મશાળા બદલી નાખે, સેનેટોરિયમ બદલી નાખે, તો કે હું સુખી છું. ઠીક છે, એટલે પ્રતિકૂળતા થી આત્માનું કલ્યાણ રોકાઈ જાય છે એ વાતમાં કઈ માલ નથી. આમ તો બહુ ભાગે તો પ્રતિ અનુકૂળતામાં જ આત્માનું કલ્યાણ રોકાય છે, બહુ ભાગે તો અનુકૂળતામાં જ આત્માનું કલ્યાણ રોકાય છે. પ્રતિકૂળતા વખતે થોડી અક્કલ ઠેકાણે આવે છે. અત્યાર સુધી હું કરતો તો એમ થતું હતું, હું કરતો તો એમ થતું હતું, મારા જેવો કોઈ હોશિયાર નહીં, અક્કલમાં કોઈ અધૂરો નહીં ને નાણામાં કોઈ પૂરો નહીં. હજી જોઈ છે, હજી જોઈ છે, મારે હજી અધૂરા છે, હજી અધૂરા છે, પછી હોશિયારીમાં તો મારા જેવો કોઈ નહીં. જ્યાં પ્રતિકૂળતા આવે છે એને ખબર પડે કઈ આમાં ધાર્યું થયું છે નહીં, આપણું હાલે જ નહીં આમાં. એ કઈક વિચારવાનો વખત એ વખતે એને મળે છે. ઓલામાં તો વિચારવાનો વખત જ મળે ને, એને ધોડ્યો જ જાય ને, ધોડ્યો જ જાય ને, ઉભો રહ્યો તો વિચારે ને. આ લગભગ પરિસ્થિતિ મુમુક્ષુ છું બીજા, થોડા વખત પહેલાની વાત છે, 5-4 મહિના પહેલાની વાત છે. કરોડો રૂપિયા છે પાસે, મને કે બધી વાતે અનુકૂળતા છે, પણ મારો પુરુષાર્થ નથી ઉપડતો. હું નિવૃત્ત છું, ઓફિસમાં માથો મારતો નથી, દીકરો હોશિયાર છે, બધું બરાબર ચલાવે છે, મારા ખાતામાં પણ બહુ પૈસા પડ્યા છે, દીકરાના દીકરીઓના દીકરાના દીકરાના બધાના બૈરાના બધાના ખાતામાં શિકાર પૈસા પડ્યા છે. એટલી જરૂર નથી એટલા પૈસા પડ્યા છે, કેમ ખાય મને ખાય કેટલું રોજ ઉઠીને, તો 2 ચટણી વધારે બનાવજે, 4 શાક વધારે બનાવજે, બીજું શું કરે, ખાયમાં કેટલું ખાય, ખાઈને શું ખાય, ખર્ચો કેટલો જોઈએ. નિવૃત્ત છું, ઓફિસે નો નથી જવું તો ચાલે છે, અને જાઉં તો ટાઈમ પાસ કરવા જાઉં. હું તો અહીંયા પુસ્તકો રાખું એટલે વાંચું છું, શાસ્ત્રો રાખીને વાંચું છું, ત્યાં કોઈ વાર કોઈ પૂછે તો જવાબ દઉં છું. માથું મારતો નથી સામે ચાલી, તો ઉપાધિ નથી કોઈ, મારે પ્રતિકૂળતાની ઉપાધિ નથી, કામની ઉપાધિ નથી, કોઈ વાતની ઉપાધિ નથી. ભાઈઓ અનુકૂળ છે, છોકરાઓ કુટુંબવાળા બધા બધા અનુકૂળ છે, તો મારો પુરસાદ કેમ ઉપડતો નથી? અનુકૂળતા છે ને એટલે નથી પડતો, આ બધી અનુકૂળતા છે ને મારે એ પરિણામથી નથી પડતો. કેવી રીતે? કે એની આધારભૂતિ છે તમારે, કે મને હવે વાંધો નથી. તો તમે આત્માનું અવલંબન કેવી રીતે લેશો? પુરુષાર્થ તો આત્માનું અવલંબન લેવડાવે, એનું નામ પુરુષાર્થ છે. તમે આ અવલંબન લઈને બેઠા છો, કેવી રીતે થાય? તો કહો શું કરવું? મેં જેનું અવલંબન લીધું છે એનું અવલંબન છોડો, શું કરવું? મારું કરવું કેવી રીતે? સન્માર્ગમાં વાપરી નાખો ને, એટલે ડ્રાફ્ટ કઢાવીને લઈ જવાના. ઉંમર કેટલી થઈ? તો કે 70 થવા આવશે. 68, 67, 68, 69, 70 કેમ લાગે છે? ગમે તારે દેહ તો ગમે તારે છૂટી શકે છે, લૂટી રહીએ છે, અસ્થમાની તકલીફ થાય છે, ગમે ત્યારે છૂટી જશે. તમારા ખાતામાં જે પીડ્યા છે એમને પીડ્યા રહેશે, છોકરાને એની જરૂર છે તો એના માટે મૂકો, તો ઘણા છોકરાને એની જરૂર છે, છોકરાના ખાતામાં ઘણા તમારા ખાતામાં આઈડલ પીડ્યા છે, નકામા પીડ્યા, એ તો સન્માર્ગમાં વાપરી નાખવાના. જે તીર્થંકર દેવે ઉપદેશ કર્યો છે, જગતના જીવોને આત્મકલ્યાણ થાય એવી વાતો મૂક્યા છે, એ આપણા પૂર્વજો દાદા છે, બધા દાદાના દાદા. મૂડી તો હાથી એ છે, મૂડી એ મૂકી ગયા છે, માર્ગ પ્રકાશ પામે, લોકો એનો લાભ લે, જગતના જીવો. એવી કોઈ સ્કીમ બનાવીને એમાં વાપરી નાખો છો કે આ બધું. એટલે એ મારા નથી ને, હું મારે એની અનુકૂળતા છે ને એના આધાર નો વાત ન ઉભી રહી. કરી શકો અનુકૂળતામાં કામ કરે તો એ વિશેષ સમજણ વાળા ગણાય, વિશેષ સમજણ વાળા ગણાય, એની વિશેષતા ગણવી જ જોઈએ ચોક્કસ. એને તો એને સંસારનું સ્વરૂપ દેખાણું કે આ સંસાર ઉપાસવા જેવો નથી, એ વિવેક છે, એ વિવેક છે ને એ દાપણ છે. અનુકૂળતામાં પણ જો આત્મકલ્યાણ સૂજે તો એ જીવનો વિવેક છે એમ સમજવું, દાપણ છે તો ઓછા ને સૂજે. કોઈ હળુકર્મી જીવને જ સૂજે. બધા રાજા મહારાજા હોતા, કેમ કે પુરુના પુણ્ય લઈને જ આવે છે, એ કોઈ પુણ્યયોગ સિવાય તીર્થંકર હોય ને. પુણ્યયોગ એટલે સૌથી મોટામાં મોટો પુણ્યયોગ. હા, બધું બધું એ તો ત્રણ જ્ઞાન લઈને માના પેટમાં આવે છે. સમ્યક મતિ, સમ્યક શ્રુત અને સમ્યક અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાન લઈને તો એ પેટમાં આવે છે. એટલે તો એનો તો વિવેક પહેલેથી જ, વિવેક સંપન્ન છે, મહાવિવેક સંપન્ન છે. એને તો સંસારના સ્વરૂપની બરાબર ખબર છે, એ ક્યાંય ભળવા એવું નથી, એ છેતરા એવું નથી.
આત્મા આવો શુદ્ધ છે તો પછી એને મલિન કોણે કરે?
એની અવસ્થામાં પોતે જ મલિનતા ઉત્પન્ન કરી. મલિનતા અવસ્થામાં છે, મલિનતા જે આત્મા અશુદ્ધતા થઈ એ મર્યાદિત છે, પર્યાય અંગમાં છે. શક્તિમાં તો મલિન કે શુદ્ધ એવું કઈ છે જ નહીં, કારણ કે એ તો વ્યક્તિમાં જ હોય. એક દ્રષ્ટાંત લઈએ, ચકમક નો અગ્નિ છે, એ અગ્નિ બ્લુ છે કે યલો છે? એની ઝાળ નીકળે એમાં કા પીળાપણું હોય, કા વાદળી હોય, ફ્લેમ એની, કેમ કે એ અવસ્થામાં એ રંગ પ્રગટે. અંદર જે કલર છે, શક્તિમાં કોઈ કલર નથી. જે અગ્નિ છે એને કોઈ રંગ નથી, ત્યાં શક્તિ રૂપે છે. એમ શુદ્ધિ અશુદ્ધિ અવસ્થાનો ધર્મ છે. આત્મા શુદ્ધ નથી ને અશુદ્ધ નથી, જેવો છે એવો છે. પણ જે શુદ્ધ પર્યાય થાય છે એ સ્વરૂપાકાર થાય છે, સ્વરૂપ સદ્રશ થાય છે, માટે આત્માને શુદ્ધ એવો ઉપચાર લાગુ પડે છે. બાકી આત્મા શુદ્ધ નથી, આત્મા અશુદ્ધ નથી, આત્મા જેવો છે તેવો છે. આ રાજમલજી લખે છે,
અવસ્થામાં ગમે તેવો હોય,
આત્મા જેવો છે, શુદ્ધ નથી ને અશુદ્ધ.
પ્રથમ અવસ્થા અશુદ્ધ કેમ
છે? અનાદિથી છે. સોનાની ખાણમાં સોનાના પરમાણુઓ માટીના પરમાણુઓની સાથે અનાદિથી રહેલા છે. ક્યાંય લગડી નથી પડી સોનાની ખાણમાં, તાળીઓ નથી ક્યાંય સોનાનો. કેમ છે કે તો અનાદિથી એમ જ છે. એની પ્રક્રિયા કરીને એની લગડીને ઢાળિયા બનાવીને સોનું શુદ્ધ સોનું પ્રાપ્ત કરી શકાય. બાકી અનાદિથી આ બધા જીવનની સ્થિતિ છે. એટલે કેમ છે એ પ્રશ્ન અસ્થાને છે, એ અનાદિથી એમ જ છે. અને એ પોતા ઉપર લ્યો એટલે સમજાય કે મારો આત્મા છે. એને આચાર્ય ભગવાન એમ કહે છે કે તારો આત્મા સ્વરૂપે તો તારી અવસ્થા મલિન છે એવો નથી, એ તો જેવો છે એવો અકબર દેવો ને એવો છે શક્તિ રૂપે. હવે હું કેમ અત્યારે મલિન થાઉં છું, અત્યારે મને કેમ રાગ થયો, મને કેમ દ્વેષ થયો, મને કેમ મોહ થયો, આ સારું કેમ લાગ્યું, આ ખરાબ કેમ લાગ્યું? સ્વરૂપને ભૂલેલો છે. ઊંડા અભિપ્રાયો અનાદિથી સંગ્રહેલા પીડા છે, તદનુસાર બધી વ્યવસ્થાઓ ઉલટી થઈ રહી છે, અનાદિથી આ સ્થિતિ છે. પૂછું અંદરમાં કે તે તારા મૂળ સ્વરૂપને ક્યારે જાણ્યો છે? તો કે ના નથી જાણ્યો. જ્ઞાનીઓ કહે છે, આત્મજ્ઞાનીઓ અને આચાર્યો કહે છે, એવું તારું મૂળ સ્વરૂપ તે કદી જાણ્યું છે? તો અંદરથી ના આવશે કે મેં નથી જાણ્યું. બરાબર, કેમ નથી જાણ્યું એનો હું ઉપાય લ્યો? એનો પ્રશ્ન પોતાનું સ્વરૂપ છે ને, પોતે જે જાણ્યો છે, કેમ નથી જાણ્યું પોતાનું સ્વરૂપ? કે ક્યારે પણ એ જાણવાની દરકાર કરી નથી, ક્યારે પણ એ જાણવાની દરકાર કરી નથી. જે અનાદિનું મોહનું ભૂત છે એ મજબૂત કરતો ગયો છે દર્શનનો, અને જે નિર્મોહી મહાત્માઓ છે એનો સંગ અને એની સેવા કરી નથી. એ તો સમાવી ગયો અનાદિથી આ છે. શક્તિ સ્વરૂપ તો જેવું છે એવું બધાનું છે, ફક્ત સિદ્ધ ભગવાનો કે નિગુદનો જીવ હોય, અવસ્થામાં નિગુદની દશા હોય કે સિદ્ધ દશા હોય, શક્તિ રૂપે બધા સરખા છે, કોઈનામાં ફેર નથી. આ વસ્તુ સ્થિતિ છે, એને જાણીને પરમાર્થે કાઢવાનો છે કે હવે મારે પલટોમાં ખાવાનો છે. અનાદિથી જે સંસારમાં પરિભ્રમણ કરતો આવ્યો છું એ પરિભ્રમણનું કારણ મારે મૂકી દેવું જોઈએ, તો હું સુખી થાવ, હંમેશને માટે હું સુખી થાવ, એમાંથી પરમાર્થ કાઢવાનો છે પોતાને માટે વિચારીને વિશેષ.